એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. અહીં આપણે સાથે મળીને જુદા જુદા સ્ત્રોતો, લેખો અને પુસ્તકોના ઊંડાણમાં જઈએ છીએ અને તેમાંથી ઉપયોગી જ્ઞાન તારવીએ છીએ.
નમસ્કાર. અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર રસપ્રદ છે અને ઘણા લોકોના મનમાં જે સવાલો ચાલતા હોય છે એને સ્પર્શે છે.
હા, આપણે આજે સેમ હેરિસના પુસ્તક વેકિંગ અપ અ ગાઈડ ટુ સ્પિરિચ્યુઆલિટી વિધાઉટ રિલિજન વિશે ચર્ચા કરીશું. ગુજરાતીમાં કહી શકીએ, ધર્મ વિના આધ્યાત્મિકતા, જાગૃતિ.
બરાબર. અને આ વિષય મને લાગે છે આજે ખૂબ જ સુસંગત છે.
કેમ, એમ શું લાગે છે તમને?
જુઓ, આપણે આસપાસ જોઈએ છીએ કે ઘણા લોકો પરંપરાગત ધાર્મિક માળખાથી કદાચ દૂર જઈ રહ્યા છે, સંતોષ નથી મળતો.
હા, એ વાત સાચી છે. પણ જીવનમાં ઊંડા અર્થની શોધ તો ચાલુ જ રહે છે, નહીં શાંતિ કોને નથી જોઈતી?
બિલકુલ. અને એટલે જ આ પુસ્તક મહત્વનું બની જાય છે. એ સવાલ ઉઠાવે છે કે શું ધર્મની પેલી ચોક્કસ માન્યતાઓ વિના, એટલે કે તર્ક અને વિજ્ઞાનના આધારે, આધ્યાત્મિક અનુભવ શક્ય છે?
શું આપણે આપણી ચેતનાને સમજીને આપણી અંદર જ શાંતિ શોધી શકીએ? શું ખરેખર પેલો હું જે આપણે ધારીએ છીએ એવો છે જ નહીં?
આ જ બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ આ પુસ્તક કરે છે. કોઈ ચમત્કાર કે અલૌકિક શક્તિની વાત નથી, ફક્ત તર્ક, વિજ્ઞાન અને પોતાના અનુભવની વાત છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જ. સેમ હેરિસ, એમની ઓળખ શું છે? એ કોઈ સામાન્ય લેખક તો નથી જ?
ના, બિલકુલ નહીં. સેમ હેરિસ ખરેખર એક બહુપક્ષીય વ્યક્તિત્વ છે. મૂળભૂત રીતે એ ન્યુરોસાયન્ટિસ્ટ છે,
મગજ વિજ્ઞાની.
હા, UCLA જેવી મોટી યુનિવર્સિટીમાંથી PhD કરેલું છે. અને એમનું સંશોધન પણ રસપ્રદ વિષય પર હતું કે આપણા મગજમાં માન્યતા, અવિશ્વાસ, આ બધું કેવી રીતે કામ કરે છે. એના માટે FMRI જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે.
એટલે એ મગજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બરાબર સમજે છે. પણ એ ખાલી વૈજ્ઞાનિક નથી, ખરું ને?
ના, એ ફિલોસોફર પણ છે અને જાણીતા બૌદ્ધિક પણ. ઘણા લોકો એમને નવા નાસ્તિકો માના એક ગણે છે, જેમણે ધર્મની તાર્કિક રીતે આકરી ટીકા કરી છે. એમનું પુસ્તક ધી એન્ડ ઓફ ફેથ આનું ઉદાહરણ છે.
એટલે વિજ્ઞાન અને ધર્મની ટીકા, આ બે વસ્તુઓ એમને આ વિષય પર લખવા માટે યોગ્ય બનાવે છે.
હા, પણ એનાથી પણ એક વધારે મહત્વની વાત છે. એમણે પોતે વર્ષો સુધી, મતલબ ઘણા વર્ષો સુધી, ધ્યાનનો ઊંડો અભ્યાસ કર્યો છે.
ઓહ, કઈ પદ્ધતિઓ?
એમણે વિપશ્યના અને તિબેટીન બૌદ્ધ પરંપરાની ઝોગચેન જેવી ગહન પદ્ધતિઓનો અનુભવ કર્યો છે.
વાહ, આ તો ખરેખર અનોખું મિશ્રણ કહેવાય. એક બાજુ કડક વિજ્ઞાન અને તર્ક, અને બીજી બાજુ આટલો ઊંડો વ્યક્તિગત અનુભવ.
બરાબર. એટલે જ તેઓ તર્ક અને અનુભવ વચ્ચે જાણે એક પુલ બાંધવાનો પ્રયત્ન કરે છે. એ કહે છે કે ધર્મની પેલી કાલ્પનિક વાતોને બાજુ પણ મૂકી દો તો પણ આધ્યાત્મિક જીવનના કેટલાક મૂળભૂત સત્યો છે જે આપણે જાતે અનુભવી શકીએ છીએ.
અને એના માટે શ્રદ્ધાની જરૂર નથી?
ના, એમના મતે એના માટે તર્ક અને ધ્યાન જેવી પદ્ધતિસરની રીતોની જરૂર છે.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. વેકિંગ અપ, એનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
જુઓ, પુસ્તકનો મૂળ તર્ક એ છે કે આપણે જે ઊંડા આધ્યાત્મિક અનુભવો વિશે સાંભળીએ છીએ,
જેમ કે પેલું સ્વનું ઓગળી જવું, એકદમ શાંતિ લાગવી.
હા, બરાબર. અથવા બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયા હોઈએ એવી અનુભૂતિ. તો હેરિસ કહે છે કે આવા અનુભવો માટે કોઈ ધાર્મિક માન્યતા હોવી કે કોઈ દેવી દેવતામાં માનવું એ જરૂરી નથી.
એટલે આ અનુભવો કોઈ ધર્મની મહેરબાની નથી, એ આપણી અંદર જ છે.
એકદમ. એ કહે છે કે આ આપણી માનવ ચેતનાના જ કુદરતી પાસાઓ છે જેને કોઈ પણ વ્યક્તિ શોધી શકે છે.
કોઈ પણ વ્યક્તિ,
ભલે તે નાસ્તિક હોય.
હા,
ભલે તે ધાર્મિક હોય કે નાસ્તિક. જો તે તર્કથી વિચારે અને ધ્યાન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે તો તે પોતાના મનની પ્રકૃતિને જાતે જ ચકાસી શકે છે.
અને આ તપાસમાં શું જાણવા મળે?
એમાં એ અનુભવી શકાય છે કે આપણે જે સ્વની એક સ્થિર નક્કર ભાવના લઈને ફરીએ છીએ, કે મારા માથામાં કોઈ એક હું બેઠો છે જે બધું કરે છે.
હા, જે વિચારે છે, અનુભવે છે.
બરાબર. તે ભાવના ખરેખર એક ભ્રમ છે, મગજ દ્વારા ઊભી કરાયેલી એક રચના છે. ઉપયોગી છે, પણ આખરે ભ્રમ.
બાપરે, આ તો બહુ મોટો દાવો કહેવાય. તો આ પુસ્તક ખાસ કોના માટે લખાયું છે?
મુખ્યત્વે એવા લોકો માટે જે આધુનિક છે, વૈજ્ઞાનિક રીતે વિચારે છે, જેમને પરંપરાગત ધર્મના દાવાઓ પર શંકા છે,
પણ
જીવનમાં કંઈક ઊંડું શોધી રહ્યા છે. અર્થ, શાંતિ, પેલું જે કહેવાય છે ને, સ્પિરિચ્યુઅલ બટ નોટ રિલિજિયસ.
બરાબર.
એમના માટે આ પુસ્તક છે. હેરિસનો હેતુ ખાલી ધર્મનો વિકલ્પ આપવાનો નથી, પણ આધ્યાત્મિકતા શબ્દને જ એક નવી રીતે જોવાનો છે.
એટલે એને ધર્મ અને પેલી ન્યૂ એજ વાતોથી અલગ કરીને તર્ક અને અનુભવના પાયા પર મૂકવાનો પ્રયાસ છે.
હા, એ કહે છે કે બુદ્ધ જેવા ચિંતકોની મૂળ શોધ પણ મન અને દુઃખ મુક્તિ વિશે હતી, કોઈ ભગવાન કે બ્રહ્માંડ વિશે નહીં. એટલે આ પુસ્તકમાં ફિલોસોફી, ન્યુરોસાયન્સ અને ધ્યાનની પ્રેક્ટિકલ વાતોનું મિશ્રણ છે.
રસપ્રદ છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના પહેલા પ્રકરણમાં જ આધ્યાત્મિકતાની વાત છે. હેરિસ ધર્મ અને આધ્યાત્મિકતાને કઈ રીતે જુદા પાડે છે?
એ બહુ સ્પષ્ટતાથી શરૂઆત કરે છે. ધર્મ એટલે મોટે ભાગે શું? તો કે અમુક માન્યતાઓનો સમૂહ જેને ચકાસવામાં નથી આવ્યો. સામાજિક ઓળખ, કર્મકાંડ. જ્યારે આધ્યાત્મિકતા, હેરિસના મત મુજબ, એ પેલી સ્વની ભ્રામક ઓળખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ છે. આપણી ચેતના ખરેખર શું છે એનો સીધો અનુભવ કરવો.
અને એના માટે શ્રદ્ધા નહીં પણ સમજણ અને અભ્યાસ જોઈએ.
હા, એ કહે છે કે ઘણીવાર ધાર્મિક માળખા મદદ કરવાને બદલે અડચણરૂપ બને છે, કારણ કે એ અમુક માન્યતાઓ પર જ ટકેલા હોય છે.
એમણે પોતાના અનુભવો પણ લખ્યા છે, સાયકેડેલિક્સના પ્રયોગો વિશે પણ.
હા, એનો ઉલ્લેખ કરે છે. એ બતાવવા માટે કે આપણી સામાન્ય ચેતનાની સ્થિતિમાં કેવા મોટા ફેરફાર શક્ય છે, અને આ માટે કોઈ બહારની શક્તિ જવાબદાર નથી, એ ચેતનાની પોતાની ક્ષમતા છે.
સારું, હવે બીજો મુદ્દો, ચેતનાનું રહસ્ય. આ થોડું અઘરું લાગે છે, ફિલોસોફિકલ
છે, પણ પાયાનું છે. હેરિસ કહે છે કે ચેતના એટલે કે આપણું આ અનુભવવાનું સામર્થ્ય, આપણું સભાન હોવું, એ જ આપણી વાસ્તવિકતાનો મુખ્ય આધાર છે.
એટલે
જો આપણે શંકા કરી શકીએ કે આ બહારની દુનિયા સાચી છે કે સપનું છે, પણ આપણે અનુભવી રહ્યા છે એ વાત પર શંકા ન કરી શકીએ. બધું જ ચેતનામાં જ બની રહ્યું છે.
વિજ્ઞાન માટે પણ આ એક મોટો કોયડો છે ને, કે ભૌતિક મગજ કેવી રીતે આ અનુભવ પેદા કરે છે, પેલો હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ.
બરાબર. વિજ્ઞાન પાસે હજી એનો જવાબ નથી, પણ હેરિસ કહે છે કે આપણે જવાબની રાહ જોવાની જરૂર નથી. આપણે ધ્યાન જેવી પદ્ધતિથી આપણી પોતાની ચેતનાની અંદર જ તપાસ કરી શકીએ છીએ.
અને એ તપાસમાં શું જોવા મળે છે?
એમાં સમજાય છે કે ચેતના એક મોટા ખાલી ઓરડા જેવી છે.
ઓરડો?
હા, વિચારો, લાગણીઓ, દ્રશ્યો, અવાજો, આ બધું મહેમાન જેવું છે, આવે છે અને જાય છે. પણ ઓરડો પોતે, એટલે કે શુદ્ધ જાગૃતિ, એ સ્થિર રહે છે, એ બદલાતો નથી.
આ અનુભવવાની વાત છે.
હા, આ માત્ર અનુભવથી જ સમજાય.
ઓકે, હવે આવીએ એ મુખ્ય વિચાર પર જેના પર આખું પુસ્તક ટકેલું છે, સ્વનો કોયડો, ધ રિડલ ઓફ ધ સેલ્ફ. હેરિસ કહે છે કે હું એક ભ્રમ છે. આ સાંભળવું જ અજીબ લાગે. મને તો સતત હું છું એવું જ લાગે છે.
હા, આ પુસ્તકનો સૌથી, કદાચ સૌથી ક્રાંતિકારી અને સમજવામાં અઘરો વિચાર છે. હેરિસ ભારપૂર્વક કહે છે કે આપણે જે સ્થિર એક સ્વ અનુભવીએ છીએ,
કે હું એક જ વ્યક્તિ છું જે બધું કરે છે,
હા, એ વાસ્તવમાં એક ભ્રમ છે, મગજ દ્વારા સતત બનાવાતી એક વાર્તા જેવું છે.
પણ જો એ ભ્રમ હોય તો આ બધું કોણ અનુભવી રહ્યું છે? આ કેવી રીતે માનવું?
હેરિસ જૂના ફિલોસોફર ડેવિડ હ્યુમનો દાખલો આપે છે. હ્યુમે કહ્યું કે અંદર જુઓ તો વિચારો, લાગણીઓ, સંવેદનાઓનો પ્રવાહ દેખાય છે, પણ ક્યાંય એક સ્થિર વિચારનાર કે અનુભવનાર નથી મળતો.
અને ન્યુરોસાયન્સ?
ન્યુરોસાયન્સ પણ અમુક અંશે આ વાતને ટેકો આપે છે. જેમ કે સ્પ્લિટ બ્રેઇન પ્રયોગો, એ બતાવે છે કે એક જ શરીરમાં બે અલગ ચેતના કેન્દ્રો હોઈ શકે છે. એટલે સ્વ કોઈ નક્કર ચીજ નથી, પણ જુદા જુદા અનુભવોને જોડીને મગજે બનાવેલો એક ખ્યાલ છે, એક પેટર્ન છે.
ઠીક છે, ચલો માની લઈએ કે બુદ્ધિથી સમજાય, પણ આ ભ્રમને ઓળખવાથી ફાયદો શું? દુઃખ તો મને જ થાય છે ને.
આ જ મુદ્દો છે. હેરિસ નામક તે આપણી મોટાભાગની માનસિક પીડા, ચિંતા, ગુસ્સો, ઈર્ષ્યા, અસંતોષ, એનું મૂળ કારણ આ ભ્રામક સ્વ સાથે આપણું ચોંટી રહેવું છે. આપણે સતત આ મહુને બચાવવા, મોટો કરવા, સારો દેખાડવા મથીએ છીએ.
અને જાગૃતિ એટલે આ ભ્રમને જોવો.
હા, એને જેમ છે તેમ જોવો, એનાથી થોડું અંતર રાખતા શીખવું. આ સમજવાથી દુઃખ ઓછું થાય છે, કારણ કે પછી એવું નથી લાગતું કે મને દુઃખ થયું, પણ એવું દેખાય છે કે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે.
ઓકે, સમજાયું. તો આ સ્વના ભ્રમને માત્ર બુદ્ધિથી નહીં પણ અનુભવથી કેવી રીતે ઓળખવો? અહીં ધ્યાનની વાત આવે છે, બરાબર?
એકદમ બરાબર. ધ્યાન એ આ ભ્રમને ઓગાળવાનું મુખ્ય સાધન છે, અને હેરિસ ધ્યાનનો બહુ વ્યવહારુ અર્થ સમજાવે છે.
એટલે શું? મન ખાલી કરવું?
ના ના, એવું નથી કે મનને જબરદસ્તી ખાલી કરવાનું, પણ વર્તમાન ક્ષણમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે, તમારો શ્વાસ, શરીરમાં થતી સંવેદનાઓ, મનમાં આવતા જતા વિચારો, લાગણીઓ, એ બધાને જોવાનું.
કેવી રીતે જોવાનું?
કોઈ પણ જાતના નિર્ણય વિના, જજમેન્ટ કર્યા વગર, બસ સાક્ષી ભાવે, જાણે તમે ફિલ્મ જોઈ રહ્યા હો.
કઈ ધ્યાન પદ્ધતિ પર વધુ ભાર મૂકે છે?
મુખ્યત્વે માઇન્ડફુલનેસ પર, જેને વિપશ્યના પણ કહે છે. આમાં આપણે વિચારો અને લાગણીઓને મારા છે એમ વળગી નથી પડતા, એને આકાશમાં વાદળ આવે ને જાય એમ જોઈએ છીએ.
એનાથી શું થાય?
ધીમે ધીમે સમજાય છે કે વિચારો ફક્ત ચેતનામાં દેખાય છે, હું પોતે વિચારો નથી.
અને પેલું ઝોગચેન, એ શું છે?
ઝોગચેન એ થોડી ઉચ્ચ સ્તરની બૌદ્ધ પદ્ધતિ છે.
એ માઇન્ડફુલનેસથી કઈ રીતે અલગ? કોઈ સહેલું ઉદાહરણ?
હા, કલ્પના કરો કે માઇન્ડફુલનેસ એટલે તમે નદી કિનારે બેસીને પાણીના પ્રવાહને જુઓ છો.
હા.
જ્યારે ઝોગચેન એટલે તમે ખુદ પ્રવાહ બની જાઓ. ત્યાં જોનાર, કિનારો અને જોવાતું પ્રવાહ વચ્ચેનું અંતર જ નથી રહેતું.
ઓ, એટલે કોઈ ભેદ નહીં?
ના, માત્ર એક અખંડ સહજ જાગૃતિ. આ ચેતનાની મૂળ પ્રકૃતિનો સીધો અનુભવ છે, જ્યાં હું અને બીજું એવો ભેદ ઓગળી જાય છે. આ થોડું ગહન છે.
સમજાયું. પુસ્તકના છેલ્લા ભાગમાં ગુરુઓ, મૃત્યુ, ડ્રગ્સ જેવા મુદ્દા પણ છે, એમાં શું કહે છે?
એમાં હેરિસ આધ્યાત્મિક માર્ગ પરના કેટલાક જોખમો અને ગૂંચવણોની વાત કરે છે. ખાસ કરીને જે ગુરુ ઉદ્યોગ ચાલે છે એની આકરી ટીકા કરે છે.
એટલે
કે કોઈ કરિશ્માવાળા ગુરુ પર આણધ્રો ભરોસો ન કરવો જોઈએ. આધ્યાત્મિકતામાં પણ બૌદ્ધિક પ્રામાણિકતા અને શંકા રાખવી જરૂરી છે.
અને સાયકીડેલિક્સ વિશે?
એ કહે છે કે એનાથી કદાચ સ્વના ભ્રમની એક ક્ષણિક ઝલક મળે ખરી, પણ એ જોખમી છે અને લાંબા ગાળાના ધ્યાન અભ્યાસનો વિકલ્પ તો નથી જ. મૃત્યુ નજીકના અનુભવો જેવી બાબતોને પણ તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુએ છે. અલૌકિક ખુલાસા જરૂરી નથી.
બરાબર. તો આટલી ચર્ચા પછી આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું કહી શકાય ટૂંકમાં?
પહેલો અને સૌથી મુખ્ય સંદેશ, ધર્મ વિના આધ્યાત્મિકતા શક્ય છે. ઊંડા અનુભવો માટે માન્યતા નહીં, મનની તપાસ જરૂરી છે.
અને બીજો, પેલો સ્વવાળો?
હા, બીજો અને કદાચ સૌથી મહત્વનો, આપણો સ્વ એક શક્તિશાળી ભ્રમ છે. આ ભ્રમને સમજવો એ માનસિક દુઃખમાંથી મુક્ત થવાની ચાવી છે.
ત્રીજું, ચેતનાની અગ્રતા. બધું ચેતનામાં જ થાય છે, એટલે એને સમજવી મૂળભૂત છે.
બિલકુલ. ચોથો, ધ્યાન એ મનની પ્રયોગશાળા છે. કોઈ જાદુ નથી, પણ પોતાની ચેતનાને સમજવાની એક પદ્ધતિ છે, એક પ્રકારનું ફર્સ્ટ પર્સન સાયન્સ.
અને પાંચમું,
પેલો ભેદ ઓગળવાની વાત.
હા,
દ્વૈત વિનાની જાગૃતિ, નોન ડ્યુઅલ અવેરનેસનું મહત્વ, જ્યાં હું અને બીજોનો ભેદ ઓગળે, જે સાચી મુક્તિ અને શાંતિ લાવે.
અને આ બધાની સાથે પેલી ચેતવણી પણ ખરી જ?
ચોક્કસ. આધ્યાત્મિક માર્ગ પર તર્ક અને શંકા જરૂરી છે. આંધળી શ્રદ્ધા અને ખોટા ગુરુઓથી સાવધાન રહેવું.
પુસ્તકમાં અમુક વાક્યો બહુ ધારદાર છે, નહીં, જે આ વિચારોને બરાબર પકડે છે.
હા, બિલકુલ.
જેમ કે, જે લાગણીને આપણે હું કહીએ છીએ તે પોતે ચેતનામાં ઉદ્ભવતો એક વિચાર છે. આ સીધું જ આપણા અહંકાર પર પ્રહાર કરે છે.
બરાબર. એ બતાવે છે કે હુંનો ભાવ પણ બીજા વિચારો જેવો જ છે, ક્ષણિક, સ્થાયી નથી. બીજો એક વિચાર છે, ચેતના એ આ બ્રહ્માંડની એકમાત્ર વસ્તુ છે જે ભ્રમણા ન હોઈ શકે.
હા, એટલે બાકી બધું શંકાસ્પદ હોઈ શકે, પણ અનુભવ થઈ રહ્યો છે એ હકીકત પર શંકા ન થાય.
અને ત્રીજો જે ભેદ સ્પષ્ટ કરે છે, પરંપરાગત સ્વ એક ભ્રમ છે, પરંતુ ચેતના નથી. એટલે ભ્રામક અહંકારને છોડવાનો છે, મૂળભૂત જાગૃતિને નહીં.
અને છેલ્લો, જે અભ્યાસ પર ભાર મૂકે છે, આધ્યાત્મિકતા એ માન્યતાની બાબત નથી, પરંતુ તકનીકની બાબત છે.
હા, મતલબ કે કરવાથી આવડે, ખાલી માનવાથી નહીં. ધ્યાન એક કળા છે, એક કૌશલ્ય છે જે વિકસાવવું પડે.
આ બધી વાતો જાણવી બહુ રસપ્રદ છે, પણ હવે મુખ્ય સવાલ, સામાન્ય માણસ આનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકે? આ બધા વિચારોથી પ્રેક્ટિકલી શું ફરક પડે?
જો, ઘણા નક્કર ફાયદા છે. સૌથી પહેલું તો એકદમ સરળ ધ્યાનનો અભ્યાસ શરૂ કરી શકાય. રોજ 5-10 મિનિટ બસ પોતાના શ્વાસ પર ધ્યાન આપવો, અથવા મનમાં જે વિચારો ચાલે છે એને ખાલી જોવાની પ્રેક્ટિસ કરવી.
એનાથી શું થશે?
એનાથી ભાવનાત્મક નિયંત્રણ સુધરે છે. જ્યારે ગુસ્સો આવે, ચિંતા થાય, ત્યારે એમાં તણાઈ જવાને બદલે એને એક અસ્થાયી ઘટના તરીકે જોઈ શકીએ છીએ.
એટલે સમજો કે ટ્રાફિક જામમાં ફસાયા હોઈએ અને ગુસ્સો આવે.
હા, તો તમે ગુસ્સા સાથે એકાકાર થવાને બદલે ગુસ્સાના શારીરિક સંવેદનો નોંધી શકો. મુઠ્ઠી વળે છે, શ્વાસ ઝડપી થાય છે, અને મનમાં જે વિચારો આવે છે, આ લોકો કેવું ચલાવે છે, એને પણ નોંધી શકો, જાણે તમે બહારથી જોઈ રહ્યા છો. આ જોવા માત્રથી ગુસ્સાની પકડ ઢીલી પડે છે. આનાથી તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે, કારણ કે આપણે વિચારો સાથે બહુ ચોંટતા નથી.
અને કામમાં, સંબંધોમાં ત્યાં પણ ફાયદો થાય?
ચોક્કસ. ધ્યાનથી ફોકસ અને એકાગ્રતા વધે છે. આપણે જે કામ કરતા હોઈએ કે કોઈની સાથે વાત કરતા હોઈએ, ત્યારે વધુ હાજર રહી શકીએ છીએ.
અને પેલી કરુણાની વાત?
હા, જ્યારે પેલી હું અને તું વચ્ચેની માનસિક દિવાલ થોડી નબળી પડે, ત્યારે સ્વાભાવિક રીતે કરુણા અને સહાનુભૂતિ વધે છે. બીજાના દુઃખને સમજવું અને મદદ કરવી વધુ સહેલું લાગે છે. એકંદરે જીવનમાં સુખાકારીની એક ઊંડી ભાવના આવે છે, જે બહારના સંજોગો પર ઓછી અને આપણી અંદરની સ્થિતિ પર વધુ આધાર રાખે છે.
ખૂબ સરસ. તો અંતે આ પુસ્તક અને આપણી ચર્ચામાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? તમારા માટે મુખ્ય સાર શું રહ્યો?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે પેલો સ્વનો ભ્રમ સમજવો એ ખાલી બુદ્ધિની રમત નથી, પણ એનાથી ખરેખર માનસિક શાંતિ મળી શકે છે. અને ધ્યાન એ ખાલી રિલેક્સ થવાની રીત નથી, પણ આપણી ચેતનાને સમજવાનું એક ગંભીર સાધન છે. આ પુસ્તકે વિશ્વાસ અપાવે છે કે તમે એકદમ ઊંડાણપૂર્વક આધ્યાત્મિક પણ હોઈ શકો અને સાથે સાથે પૂરેપૂરા તર્કસંગત અને વૈજ્ઞાનિક પણ રહી શકો. આ બંને સાથે ચાલી શકે છે.
અને મને લાગે છે કે આ પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે એક સંતોષકારક આંતરિક જીવન માટે કોઈ ખાસ ધર્મ કે માન્યતા જોઈએ એવું જરૂરી નથી. એ દરેક માટે શક્ય છે, અને એની શોધ તર્ક અને અનુભવથી થઈ શકે છે. મારા માટે સૌથી મોટો વિચાર એ છે કે આપણે મન ધરાવીએ છીએ એના કરતાં આપણે મૂળભૂત રીતે એ ચેતના છીએ જેમાં આ મન અને સ્વનો બધો ખેલ ચાલે છે. આ સમજ જ બહુ મોટી વાત છે.
ચોક્કસ. આ પુસ્તક ખરેખર પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે એક સારો સેતુ બનાવે છે. જે લોકો શંકાશીલ છે પણ જિજ્ઞાસુ છે અને ધર્મના માળખા વિના આધ્યાત્મિકતા શોધવા માંગે છે, એમના માટે આ એક સ્પષ્ટ અને સમજાય તેવી ગાઈડ છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. જો સ્વ ખરેખર એક ભ્રમ છે, તો પછી આપણી સ્વતંત્ર ઈચ્છા, ફ્રી વિલનું શું? શું આપણે જે કરીએ છીએ તેના આપણે ખરેખર કરતા છીએ? આપણે એક મોટો પ્રશ્ન છે. એના પર વિચાર કરવાથી કદાચ આપણી પસંદગીઓ અને જવાબદારીઓ વિશેની આપણી સમજ વધુ ઊંડી બને.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.